මයන්ත දිසානායක කරු මන්තුමා ඔබතුමාට විනාඩි 13ක කාලයක් තියෙනවා. ඕඩර් ප්ලීස්. ඕඩර් ප්ලීස්. මුරසුනට කරු අජිත් රාජපක්ෂ මන්තුමා.
Thank you for giving me this opportunity. The biggest problem faced by the youth of this country is the economic problem, lack of opportunity. We saw this government raising the age of retirement from 55 to 60. This will really cause a problem to the youth of this country. I recognize the fact that government does require the experienced staff as well as knowledgeable staff is essential. However, this policy will lead to a brain drain in this country, and I will urge the government to take immediate steps to follow a policy of what I call and what is popularly known as reverse brain drain. That is to try and attract the youth of this country living overseas or studying abroad to come back and bring their expertise and their knowledge to this country. 100,000 job program. Government announced correctly that they want to empower and give jobs to the youth. However, what really happened to the president's program? President's program was aimed at giving unemployed youth the opportunity. But unfortunately, because of the politics of it, the government MPs and the organizers took hold of this program, kidnapped this program, and the jobs were being given on a political basis. This is very sad, because I think you all as a government that has nearly two-thirds majority in parliament could have really turned this job vacancies and opportunities around. And it's also further sad that His Excellency the President succumbed to the political pressures. I urge the government to look at the Youth Commission report of 1990. Honorable G.L. Pierce was a member of that commission. That commission basically mentioned a word that is in use today as well, meritocracy. Natang kusalata. Kusalata pilibandava anuva Youth Empowerment Program එකක් ඇති කරනවා නම් හොඳයි කියලා මම රජයට යෝජනා කරනවා. 19.90 ප්‍රෝග්‍රෑම් එක. සුවසැරිය. Dr. Harsha De Silva Surasariya Program I saw in the news a couple of days ago. A certain number of youth who have spoken and on their issues has been suspended for expressing their personal views. Is this how the government encourage and empower our youth? They went through a vigorous training program in India, and afterwards they came and started working here. For whatever reason, I urge the Minister of Youth and Sports to look at this issue. Although it may come under the Ministry of Health, it is up to the Ministry of Youth to ensure that no unfair treatment is meted out. It's really shocking that these youth were to face such issues. Also, the issue of substance abuse. It's a big issue in this country that the youth of this country may madravyata abbahivim pilibandava vishesha wada sathanak man rajyen illimak karno patang ganna kiyala. E wageema thamai cricket pilibandava. In 1982, my late father, Honorable Gamisa Nayaka, obtained test status for this country. At that time, cricket was known as a gentleman's game. Cricket played at village levels. Really, we did not have the infrastructure to have it. But I remember at that time, the euphoria that was created in this country when he obtained the test status. Again, I see the young honorable minister, my friend Namal Rajapaksa, has started another new venture, the LPL T20. While I wish him every success in this endeavor, there are issues raised as to the funding of this LPL. I urge the honorable ministers to, in their answer, when they reply, to answer this question very clearly as to how the LPL is being funded and where is the money coming from. Sri Lankans are very talented. We have hand-eye coordination. We are not built by the likes of the Westerners or the Europeans. We must concentrate on sports that we are capable of winning. Very important, like we won the 1996 World Cup. We are able, if we concentrate on stamina building and team building exercises, games such as badminton, baseball, are all games that I truly feel that we can win internationally. I also need to ask the question. We had the Commonwealth International Week from 2nd November to the 6th of November. Sadly, I have been informed that no official from the Ministry of Sports and Youth attended this conference. I would urge the Honourable Minister to look into these issues so that future events that our government can be represented on. Eva Gamer, we also had the Commonwealth Secretariat on Youth conduct a series of programs. Again, I would urge the Honourable Minister to get involved in these programs and represent this country and send relevant officials to these functions and events. Fitch rating on Sri Lanka has been downgraded as of yesterday to CCC. This will definitely affect our sports and youth activities in this country. Again, I want to raise the question on the treatment of Shani Abesekara. It sends a very dangerous signal to all government officials that if you don't toe the line, the government line, you will be dealt with like Shani Abesekara. Because there is... ඒ වගේම කෝවිඩ් ප්‍රශ්නය පිළිබඳව කෝවිඩ් අද රටේ සහ ලෝකයේ වසංගතය ඇවිල්ලා තියෙනවා මම දන්නේ අපිට එන්න අත කවදද ලැබෙන්නේ කියලා හැබැයි අනිවාර්යයෙන්ම ජාත්‍යන්තරත් එක්ක අපි සම්බන්ධ වෙන්න යනවා අනාගතයේදී අනිවාර්යයෙන්ම මේ එන්න අත ලබාගෙන අපි කටයුතු කරන්න ඕනේ කියන එක ඉතා ඉක්මනින් ශීඝ්‍රයෙන් ඒ ලබාගෙන අපි කටයුතු කරන්න ඕනේ කියන එක මේ අවස්ථාවේදී මතක් කරනවා මගේ කතාවේ
මම මිනිත්තු දෙක කාලයක් තියෙනවා
වැඩි ලා ගන්න මම ඉවරයි මගේ ඉතුරු කතාව මම ගරු සභාපතිතුමාගෙන් ඉල්ලීමක් කරනවා සභාගත කරන්න අවස්ථාවක් ලබා දෙන්න කියලා ඒ වගේම ආණ්ඩුවේ පැහැදිලි ප්‍රතිපත්තිය ඇමතිතුමාගේ කතාවේදී අද අවසානයේදී අපිට හෙළිදරව් කරයි කියන එක අද ඇමතිතුමා පාර්ලිමේන්තුවට ඇවිල්ලා නැත්නම් අසනීපයි කියලා ආරංචි කරනවා එතුමාට ඉක්මන් සුවය ප්‍රාර්ථනා කරමින් මට මේ අවස්ථාව ලබා දුන්නට ස්තුතිවන්ත වෙමින් මම අතුරුයි ස්තුති.
බොහොම ස්තුති ගරු මන්ත්‍රීතුමා මේ ළඟට ගරු මිලාන් ජයතිලක ගරු මන්ත්‍රීතුමා මිනිත්තු 5ක කාලයක් ඔබතුමාට ලැබෙනවා.
ගරු මූලාසනයේ මන්ත්‍රීතුමනි අද 2021 අයවැය වාර්තා විවාදය පැවැත්වෙන මොහොතේ කාර්ක සභා අවස්ථාවේ නාමල් රාජපක්ෂ අපේ අමාත්‍යතුමාගේ තරුණ හා ක්‍රීඩා අමාත්‍යාංශයේ වැය ශීර්ෂය ඉදිරිපත් කරන මොහොතේ කාම්පහ දිස්ත්‍රික්කයේ තරුණම දේශපාලඥ හැටියට මේ මොහොතට අදහස් දක්වන්න ලැබීම පිළිබඳ මා සතුටපත් වෙනවා. ඒ වගේම මා විශේෂයෙන්ම සිහිපත් කරන්න ඕනේ අතිගරු ජනාධිපතිතුමා මෙවර අමාත්‍ය ධූර ලබා දෙන මොහොතේ තරුණ හා ක්‍රීඩා අමාත්‍ය අමාත්‍යාංශ නාමල් රාජපක්ෂ මැතිතුමාට ලබා දීම පිළිබඳව අපි එතුමන්ට ස්තුතිවන්ත වෙන්න ඕනි. මොකද ක්‍රීඩකයෙක් තරුණයෙක් වගේම තරුණයාගේ සැබෑ හෘද ස්පන්දනය අඳුනන තරුණ දේශපාලඥයෙක් තරුණ ක්‍රීඩාව සම්බන්ධව වගේම බාර දීම වගේම අපේ රාජ්‍ය අමාත්‍යවරයා හැටියටත් අද තේනුක විධානගමගේ අපේ තරුණ අමාත්‍යවරයෙක් අපිට පත් වෙලා ඉන්න ඉඳීම පිළිබඳව අපි තරුණයාගේ හැඟීම් වලට ඉඩ දීම පිළිබඳව අපි සතුටට පත් වෙනවා. වගේම විශේෂයෙන්ම අද තරුණයන්ගේ සැබෑ අවශ්‍යතා මොනවද කියන එක ඒ සඳහා මේ අයවැය සකස් කරන මොහොතේ එතුමන් ක්‍රීඩාවට මුල් තැන දීලා වැඩපිළිවෙලක් ක්‍රියාත්මක කරලා තියෙනවා. අද රුපියල් මිලියන 10,000කට වැඩි මුදලක් ක්‍රීඩාවට වෙන් කරලා තියෙනවා. ඒ වගේම සියලු කාර්යනායක රාශි කරගෙන අපි බැලුවොත් පහුගිය 2015 ආණ්ඩුව ඔබතුමාලගේ ආණ්ඩුව ක්‍රියල් ඇමතුමා ක්‍රීඩා පිටි සංවර්ධනයට මිලියන 25ක් වෙන් කරලා තියෙනවා. නමුත් 2016 වසර අවසාන වෙනකොටත් ඒක මිලියන 1.7ක විතරයි වැඩ කරලා තියෙන 107යි වියදම් කරන්න ලැබිලා තියෙන්නේ. ඉතාමත්ම අකාර්යක්ෂම අමාත්‍ය මණ්ඩලයක් ඒ පහුගිය කාල සීමාවේ මේ රටේ විනාශකාරී තැනකට ගෙනිච්චා කියන එක බොහොම පැහැදිලිව ජනතාවට කියන්න අවශ්‍යයි. ඒ වගේම තමයි මේ ඇත්තටම ගම්පහ දිස්ත්‍රික්කයේ දුෂ්කර ආසනයක ක්‍රීඩාවට නැඹුරු වෙච්ච තරුණයෙක් හැටියට මගේ පාසල් ජීවිතයේ අද්දැසීම් රැසක් ලැබුවා. ගම්පහ දිස්ත්‍රික්කයේ අපේ කිසිම කෙනෙකුට ක්‍රීඩා පිටියක් හරියට තිබුණේ නැහැ. ඒ වගේම કૃතිම ක්‍රීඩා පත, සින්තටික් ධාවන පත අපට හීනයක් වෙලා තිබ්බේ ගරු මුලසනේ මන්ත්‍රීතුමනි. ඒ අවස්ථාව අද අපේ ක්‍රීඩා අමාත්‍යතුමා අද අපේ කොළඹින් පිට ප්‍රදේශවලට ලබා දෙන්න කටයුතු කළ දෙන මම විශේෂයෙන්ම ඉල්ලීමක් කරන එතුමාගේ ප්‍රතිපාදන යටතේ දිස්ත්‍රික්ක පහකට මේ සින්තටික් ධාවන පත ලබා දෙනවා වගේම ක්‍රීඩා පිටි සංවර්ධනය කරනවා වගේම ක්‍රීඩා පාසල් 10ක් සංවර්ධනය කරනකොට හැමදාම ගම්පහ කොළඹට ආසන්න නිසා අපිට ප්‍රතිපාදන ගේනකොට යම් යම් කොළඹට එන්න පුළුවන් හින්දා කිතර සමහර වෙලාවට අපිට අවස්ථාව අහිමි වෙච්ච තැන් තියෙනවා. හින්දා මේ සින්තටික් ක්‍රීඩාපතය ලබා දෙනකොට හේනගම මධ්‍ය විද්‍යාලය ගම්පහ දිස්ත්‍රික්ක තියෙන එකම ක්‍රීඩා පාසලට ඒ අවස්ථාවක් ලබා දෙන්න කියන ගෞරවනීය ඉල්ලීමත් මම කරනවා. ඒ වගේම මේ ක්‍රීඩා පාසල් වගේම ඒ කටයුතු දියුණු කරන්න එතුමා ගන්න කාර්ය වගේම මට අවශ්‍යයි. මගේ පාසල් කාලේ මමත් කඩුලු මත දිවීම අපි ක්‍රියාත්මක වෙනකොට අපිට තිබ්බේ නැහැ කඩුල්ල. නමුත් අපි යකඩ පුඩු ටික එකට තියාගෙන ඒක උඩින් දුවලා තමයි අපි ක්‍රීඩා පුහුණුවීම් කටයුතු කළේ. ඒ විතරක් නෙමෙයි අද එදා ක්‍රීඩකයන්ට අවශ්‍ය නියම ආරක්ෂාව ක්‍රීඩා පිටිය තුළ ලබා දෙන ක්‍රමවේදයක් තිබුණ නැහැ. අදටත් ඒ ආරක්ෂාව නැති වැඩපිළිවෙළ නිසා අපේ විශාල ක්‍රීඩක විශාල ප්‍රමාණයක් අද අනතුරු වලට භාජන වෙනවා. මගේ මේ ඔළුවට මැහුම් 18ක් දාලා තියෙනවා. කවපෙත්ත මගේ හිස්සේ වැදිලා ක්‍රීඩා පිටේ ඉන්නේ නැද්ද? ඉතින් අද මම හිතන්නේ මුළු ලංකාවම ගත්තොත් එකම ක්‍රීඩකයා වෙන්න ඇති ජීවතුන් අතර ඉන්න ඒ වගේ අනතුරක් වෙලා. ඉතින් මම හිතනවා ඉදිරියේ එහෙම නොවෙන්න ජවනහා පිටිය ක්‍රීඩා සඳහා එතුමන් මේ අරන් තියෙන ඒ තීරණයත් එක්ක අපේ තරුණයන්ට ඉදිරියේදී හොඳ වාතාවරණයක් ලැබෙනවා වගේම ඔවුන්ට ඔවුන්ගේ
කාලය අවසන් වෙන ගරු
ඔවුන්ගේ තව විනාඩියක් දෙන්න ගරු මන්ත්‍රීතුමනි ඔවුන්ට හොඳ ආහාර වේලක් වගේම අද මතින් තොර සමාජයක් කරා අපේ තරුණ පිරිස ගෙනියන්න මේ වැඩසටහන ඉවහල් වෙනවා. අද ලංකාවේ තුල ඉන්න ජනගහනයේ 105%කට ආසන්න ප්‍රමාණයක් මත්කුඩු වලට ඇබ්බැහි වෙලා තියෙනවා. ඉතින් මේ මත්කුඩු ග්‍රෑම් එකක් ගත්තොත් එක උද්‍යලයේ එක දවසකට මම හිතනවා දවසකට කිලෝ 500කට වැඩි ප්‍රමාණයක් අද මත්ද්‍රව්‍ය භාවිතා වෙන්න ප්‍රවණතාවයක් තියෙනවා. ඒ හින්දා ඉතාම කාලෝචිත වැඩපිළිවෙලක් අද ක්‍රියාත්මක වෙනවා. පාතාලය මර්ධනය කරනවා, මත්ද්‍රව්‍ය මර්ධනය කරනවා වගේ. මොකද පහුගිය කාලේ මෙතුමලගේ ආණ්ඩුව කාලේ අපි දැක්කා සතොසෙන් මත්කුඩු ප්‍රවාහනය කළේ. එහෙම යුගයකින් මේ රට බේරගෙන අද පාතාලය මර්ධනය කරලා මේ රට අපේ තරුණයන්ට යහපත් රටක් බවට පත් කරන්න තව තප්පරයක් දෙන්න මුලස්නේ මන්ත්‍රීතුමනි, අපි කටයුතු කරනකොට මේ ක්‍රීඩා අමාත්‍යාංශ තුලින් ලබා දෙන වැඩපිළිවෙලත් එක්ක අපිට හොඳ තැනකට මේ රට ගෙනියන්න පුළුවන් කියන වාතාවරණ අපිට පෙනෙන්න තියෙනවා. එහෙනම් මම ස්තුතිවන්ත වෙනවා මේ අවස්ථාව ලබා දීම පිළිබඳව සහ අපේ ක්‍රීඩා අමාත්‍යතුමාටත් ඒ රාජ අමාත්‍යතුමාටත් මේ කටයුතු ටික කඩිනමින් ක්‍රියාත්මක කරලා ගමට මේ සංවර්ධනය ගේන්න අවස්ථාව ශක්තිය ධෛර්ය ලැබෙන්න කියලා ප්‍රාර්ථනා කරමි. මානෙන බොහොමත් ස්තුතියි.
බොහොම ස්තුති ගරු මන්ත්‍රීතුමා. ඊළඟට ගරු රාජ්‍ය අමාත්‍ය සනත් නිසාන්ත මැතිතුමා, ඔබතුමාට විනාඩි 11ක කාලයක් ලැබෙනවා.
මුලසනේ මන්ත්‍රීතුමනි, මට දහතුනක් තිබුණා. 14ක් තියෙන 14ට මම විනාඩියක් දුන්නා.
ඔව් ගරු එමතුමා දැන් අර කාලය එක එකනා තප්පර 30 විනාඩි අරගෙන අඩු කරලා දැන් කාලය
සීමා කරලා. හරි බොහොම පිස්සුදී නැත්තම් තවත් වෙලා වෙනවා. මම හදවතින්ම සතුටු වෙනවා. අද රටේ ජනතාවගේ පානීය ජල අවස්ථාවය සම්පූර්ණ කරන අමාත්‍යාංශයේ රාජ්‍ය අමාත්‍යවරයා හැටියට වැර්ශීෂ 433 332 ඉදිරිපත් කරන වේලාවෙදී විෂය භාර අමාත්‍යවරයා හැටියට අදහස් ප්‍රකාශ කිරීමට හැකියාව පිළිබඳව හදවතින්ම සතුටු වෙනවා. මට මතකයි මේ අමාත්‍යාංශයේ භාර දෙන වේලාවේදී අතිගරු ජනාධිපතිතුමා කරපු ප්‍රකාශය. අතිගරු ජනාධිපතිතුමා කියනවා ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා අපි රටක් හැටියට කොච්චර දියුණුවයි කියලා කිව්වත් අපි රට වටේ ජනතාව මුණ ගැහෙද්දි ජනතාව දුඹුරු පාට වතුර බෝතල් අරන්ගෙනව නම් කළු පාට වතුර බෝතල් අරන්ගෙනව නම් දවස් පහකින් අපි නෑවේ නෑ සර් වතුර නැහැ කියලා කියනවා නම් ඒ රට දියුණුවයි කියලා කියන්න පුළුවන් කමක් නැහැ. ඒ නිසා වසර පහක් වගේ කෙටි කාලයක් අස්සේ මේ පානීය ජලය සහ අනෙකුත් අවශ්‍යතා සඳහා ජල සැපයුම රට පුරාම ලබා දිය යුතුයි කියන කාරණය අතිගරු ජනාධිපතිතුමා එදා ප්‍රකාශ කරා. ඒ වගේම එතුමාගේ ප්‍රතිපත්ති ප්‍රකාශය තුලත් ප්‍රධාන වශයෙන් මේ පානීය ජල අවශ්‍යතාවය සම්බන්ධව එතුමා ඉදිරිපත් කරා. එතුමාගේ සෞභාග්‍ය දැක්මේ ප්‍රතිපත්ති ප්‍රකාශය තුල ඒ පිළිබඳ අවස්ථා ගණනාවකදී ලියලා තියෙනවා. ඒ වගේම අපේ රටක් හැටියට දේශගුණික විපර්යාසයන් ඒ වගේම මේ දේශගුණික තත්ත්වයන් තුල මේ පානීය ජලය සහ අනෙකුත් ජල අවශ්‍යතාවය දිනෙන් දින මතුවෙමින් තියෙනවා. ඒ පිළිබඳව ජනතාව හන්නගමින් තියෙනවා. ඒ නිසා රජයක් හැටියට ඒ පිළිබඳව අපි අවධානය යොමු කළ යුතුව තියෙනවා. අපේ රටේ සමස්ත ජනගහණයෙන් 53.7% 53.7% තමයි නල ජලය හරහා දැනට ලබා දීම සිද්ධ වෙන්නේ. මෙතනින් ඇතරම 40%කට ආසන ප්‍රමාණයක් ජාතික ජල සම්පාදන මණ්ඩලය හරහා මේ වෙද්දී ජනතාවට ලබා දෙමින් තියෙනවා. අද මේ වෙනකොට රටේ සමස්ත ජනගහණයෙන් 46%කට වැඩි ප්‍රමාණයකට ස්ථීර ජලය පිරිසිදු ජලය නැති තත්ත්වයක් රට තුළ තියෙනවා. ඒ වගේම අතිගරු ජනාධිපතිතුමා අගමැතිතුමා මේ වර්තමාන ආණ්ඩුව 2021 අයවැයි විශාල මුදල් සම්භාරයක් රුපියල් ට්‍රිලියනයක මුදලක් එහෙම නැත්නම් බිලියන 1000ක මුදලක් මේ සඳහා ඉදිරිපත් කෙරුවා. ඒ සඳහා වැය කරන්න බලාපොරොත්තු වෙනවා. මම හිතන්නේ රටේ වැඩිම මුදල් වෙන් කරන්න බලාපොරොත්තු වෙන රටේ ජනතාවගේ පානීය ජලය සඳහා. අපි අමාත්‍යාංශයක් හැටර ගත්තාම අපේ ජල සම්පාදන හා ජලාපවහන මණ්ඩලය ප්‍රජා ජල දෙපාර්තමේන්තුව ජල සම්පත් මණ්ඩලය ඒ වගේම පළාත් පාලන ආයතන රාජ්‍ය රෝහණ සංවිධාන අපි හැමෝම එකට වැඩ කරමින් මේ ජනතාවගේ පානීය ජල අවශ්‍යතාවය සම්පූර්ණ කිරීමට අපි කටයුතු කරනවා. ඒ වගේම ප්‍රජා ජල සම්පාදන හා ජලාපවහන මණ්ඩලය පිළිබඳව අපි කතා කරපුවාම ඔවුන් විශාල කැපකිරීමක් කරනවා. මම ඉස්සෙල්ලා කිව්වා වගේම 40%කට ආසන ප්‍රමාණයක් මේ 53.7%ෙන් 40%කට ආසන ප්‍රමාණයක් රටේ ජනතාවට පානීය ජල අවශ්‍යතාවය සම්පූර්ණ කරන්නේ ජල සම්පත් හා ජලාපවහන මණ්ඩලය. ඒ වගේම අපි බලාපොරොත්තු වෙනවා මේ වසර 4 ඇතුළත ඉදිරි වසර 4 ඇතුළත රටේ සමස්ත ජනගහණයෙන් 70%-80% ජල සම්පාදන මණ්ඩලය හරහා අපි ජලය ලබා දෙන්න බලාපොරොත්තු වෙනවා. විතරයි අද උදේ කතා කරපු රහුෆ් හකීම් මැතිතුමා කිව්වා මෙච්චර සල්ලි කොහෙන්ද මේ සල්ලි කොහමද හොයාගන්නේ මේ කරන්න තියෙන ලොකු වැඩ කොටස අපි කොහොමද අවුරුදු 4ක් අස්සේ කරලා ඉවර කරන්න කියලා. මේක ඇත්තම අරුම පුදුම වැඩක් තමයි. අපේ රටේ නිදහස ලැබිලා 1948 නිදහස ලැබිලා අවුරුදු 72ක් ගෙවෙන අදවස වෙනකොට සමස්ත ජනගහණයෙන් 53.7%කට වතුර දුන්නු රටේ ඉතුරු ටික කොහොමද මේ වසර 4 අස්සේ දෙන්නේ කියන කාරණය ඉතාමත්ම පැහැදිලි අභියෝගයක්. අපි කොහොමද කරන්න කියලා කාර්යය අපි පුංචි පැහැදිලි කිරීමක් කරන්න බලාපොරොත්තු වෙනවා. රවුෆ් හකීම් මැතිතුමාලාගේ කාලේ විදේශ ආධාර කියලා ගෙනාපු විදේශ ණය ව්‍යාපෘති එක පවුලක් සඳහා පානීය ජලය සැපයීම සඳහා වියදම් වෙන මුදල එක පවුලකට රුපියල් 108,000ක් වියදම් කරලා තියෙනවා. ඒ නිසායි බලාපොරොත්තු වෙනවා දේශීය ණය අරගෙන දේශීය අරමුදල් පාවිච්චි කරලා අපේ අයවැයෙන් වෙන් කරන මුදල් පාවිච්චි කරලා දේශීය ඉංජිනේරුවන් පාවිච්චි කරලා අපේ මිනිසුන්ගේ හැකියාව දක්ෂතාවයේ කුසලතාවයේ තුලින් මේ රටේ පානීය ජල අවස්ථාවේ සම්පූර්ණ කරන්න. ඒ වගේම ප්‍රජා ජල දෙපාර්තමේන්තුව පිළිබඳව කතා කරද්දී රටේ සමස්ත ජනගහණයෙන් දැනට ලියාපදිංචි වුණු ජනතාව ලියාපදිංචි ව්‍යාපෘති 4323කින් පවුල් 723293ක් දැනට ප්‍රජා ජල දෙපාර්තමේන්තුව හරහා ජලය ලබා ගන්න. අයි බලාපොරොත්තු වෙන ලබන වසර තුල තවත් ව්‍යාපෘති 1000ක් ගම්මාන 1000ක් පානීය ජලය ලබා දෙන්න ඒ සඳහා විශාල මුදල් සම්භාරයක් අපිට ලැබිලා තියෙනවා. අපි බලාපොරොත්තු වෙනවා 723293 ලබන වසර වෙනකොට පවුල් 100,000 ඉක්මවපු පවුල් ප්‍රමාණයකට පානීය ජලය ලබා දෙන්න බලාපොරොත්තු වෙනවා. ඒ වගේම දැනට ලියාපදිංචි නොවුණු ව්‍යාපෘති 1000කට වැඩි ප්‍රමාණයක් හරියටම තොරතුරු නැහැ. අපි මේ වෙද්දී සොයාගෙන යනවා. සමහර රාජ්‍ය නෝන සංවිධාන හරහා කරපුවා, සමහර ගම්වල ජනතාව කරපුවා. මේක ප්‍රජා ජල දෙපාර්තමේන්තුවේ ලියාපදිංචි නොවුණු ව්‍යාපෘති ගණනාවක් තියෙනවා. මේ සියල්ල ලියාපදිංචි කරලා ඒ සඳහා අපි නීතිමය රාමුවක් අපි හදන්න බලාපොරොත්තු වෙනවා. රාහුල් ෆකේ මැතිතුමා උදේ කිව්වා එතුමාලාගේ කාලේ මේ නීතියක් හදන්න උත්සාහ කෙරුවා පළාත් සභාවෙන් බලපෑම ආපු නිසා ඒක කරන්න බැරුව ගියා කියලා. සමහරලාට පළාත් සභාවෙන් දුරකථනයෙන් බලපෑමාවක් දන්නේ ගරු සභාපතිනි. මම දැකපු දෙයක් තමයි මේ ප්‍රජා ජල දෙපාර්තමේන්තුවේ පනත හදලා තිබුණේ නැහැ. පුංචි සැකිල්ලක් විතරයි තිබුණේ. මේ සැකිල්ල ආරංචි වෙලා කවුරු හරි පළාත් සභාවෙන් විරුද්ධ වුණාද දන්නේ නැහැ. හැබැයි විරුද්ධ වෙනවද නැද්ද කියලා බලන්න එහෙම පනතක් හදලා තිබුණේ නැහැ. ඒ නිසා අපි මේ වෙද්දී බලාපොරොත්තු වෙනවා ඒ පනත හදලා මේ රට ප්‍රජා ජල දෙපාර්තමේන්තුව හරහා වෝටර් බෝඩ් එකෙන් එහෙම නැත්නම් ජල සම්පාදන මණ්ඩලයෙන් වතුර දෙන්න බැරි දුෂ්කරතැන් කඳු මුදුන් හෙල් ඒ අපහසුතැන් වලට ප්‍රජා ජල දෙපාර්තමේන්තුව හරහා ග්‍රාමීය සංවිධාන හරහා වතුර ලබා දෙන්නයි බලාපොරොත්තු වෙනවා. සමහර සමිති අපිට හම්බෙලා තියෙනවා මේ නීතිය සම්පාදනය කරපු නැති නිසා පනත සම්පාදනය කරපු නැති නිසා සමහර සමිතිවල සභාපති තාත්තා ලේක මම්මා පුතා බාණ්ඩාගාරික තාරක සභාවේ ඉන්නේ ඥාති ටික මේ පිළිබඳව කතා කරන්න ගියාපම ගහනවා. පුංචි උදාහරණයක් ගත්තොත් මම ජීවත් වෙන හලාවත ප්‍රදේශයේ උතුරු මහගම ගමේ චමින්ද ප්‍රදීප් කුමාර කියලා සහෝදරයෙක් ඉන්නවා. ඔහුගේ බිරිඳ ගුරුවරියා බිරිඳ අභාවප්‍රාප්ත වෙනවා හදිසි අනතුරකින්. එතනින් පස්සේ ඇයට හම්බුණු වන්දියක් අරගෙන රුපියල් 107කට ආසන මුදලක් දාලා ගමේ ප්‍රජා ජල සමිතියක් පටන් ගන්නවා. මේ සමිතිය ඉතාමත්ම සාර්ථකව ගමේ ජනතාවට වතුර ලබා දෙමින් තිබෙදී ආණ්ඩු පෙරලියනවා චමින්දලාට ගහලා කුඩු කරනවා බලහත්කාරයෙන් මේ සමිතිය අල්ලගන්න. මේ පසුගිය දිනක මේ සමිතිය නිලවරණය කරන්න ගියා අර හිටපු චණ්ඩිබණ්ඩි ටික වට කරන චමින්දලා බිම දාගෙන
ගහනවා.
ඒ නිසා මේ යුගය අවසන් කරන්න ඒ අපේ අහිංසක මිනිස්සු ගුටිකන යුගය අවසන් කරන්න අපි නීති හදන්න බලාපොරොත්තු වෙනවා. ඒ වගේම මේ ව්‍යාපෘති 4500කට ආසන්න ප්‍රමාණය අද සමහර තැන්වල වතුර කිවුල් වෙලා සමහර තැන්වල වතුර ලුණු වෙලා දීර්ඝ කාලයක් ජලය ගත්ත නිසා ඒ ජලය අපවිත්‍ර වෙලා තියෙනවා. ඒ සඳහා සුදුසු ලින්ක් පාවිච්චි කරන්න එහෙම නැත්නම් අපි පොකුරු සමිති ක්‍රමයක් පිළිබඳව කරු සභාවත්වනි අපි සැලසුම් කරලා තියෙනවා. ඒ පොකුරු සමිති ක්‍රමයක් සමිති කීපයක් එකට එකහු කරලා ජලාශයකින් වතුර අරගෙන එක තැනකින් පිරිපහදු කරලා බල්ක් සප්ලයි එක අර කුඩා ව්‍යාපෘති වලට ලබා දෙන්න. මේ අපි නියම ව්‍යාපෘතියක් හැට කරෝල ගස්සව සහ වනාත විල්ලුව මේ විදිහ අපි පටන් අරන් තියෙනවා. මේ ව්‍යාපෘති ක්‍රමය අපි ලංකා පුරාම ක්‍රියාත්මක කරන්න බලාපොරොත්තු වෙනවා. ඒ නිසා මේ සියලු දේවල් සිද්ධ කරද්දී අපි බලාපොරොත්තු වෙන්නේ අපේ දේශීය ඉංජිනේරුවන් දේශීය තාක්ෂණය දේශීය අරමුදල් යොදාගෙන මේ දේ කරන්න මිසක් රට තවදුරටත් ණයකාරයෙක් කරන්න නෙමෙයි. ඒ නිසා අපි හදවතින්ම ස්තුතිය පුද කරනවා, හදවතින්ම සතුරු වෙනවා. මගේ කැබිනට් අමාත්‍යා වාසුදේව නානාකර මහත්මයා ලොකු කැපකිරීමක් කරනවා. ගොඩක් අමාත්‍යංශවල රාජ්‍යමතිවරු නියෝජ්‍යමතිවරු දුක කියද්දී අපිට වැඩ කරන්න දෙන්නේ කැබිනට් ඇමතුමා කියලා. හැබැයි වාසුදේව නානාකර මහත්මයා අපිට දෙවන්ත හයියක් ලබලා දෙනවා. එතුමත් එක්ක අපි එකතු වෙලා ලොකු වැඩ කොටසක් කරනවා. ඒ වගේම අපේ කැබිනට් අමාත්‍යංශ ලේකම්තුමා ප්‍රියත් බන්දු වික්‍රම මහත්මයා එතුමා කරන සේවාව පිළිබඳ අපි අගය කරන්න ඕන. ඒ වගේම අපේ ගාමිණී විජේබන්දු මගේ අමාත්‍යංශ ලේකම්තුමා රාජ්‍ය ලේකම්තුමා කරන සේවය පිළිබඳ අපි අගය කරන්න ඕන. ඒ වගේම ජල සම්පාදන ජල සම්පත් මණ්ඩලයේ සභාපතිතුමා නිශාන්ත රණතුංග මහත්මයා උදේ දවල් නැතුව මේ කරන කැපකිරීම අපි අගය කරන්න ඕන. ඒ වගේම සාමාන්‍ය අධිකාරතුමා අපේ තිරණ විජේතුංග මහත්මයා ඔවුන් රාජ්‍ය නිලධාරීන්ට එහා ගිය වැඩ කොටස මේ රටේ ජනතාවගේ පානීය ජලය ලබා දෙන්නට කැප වෙනවා. ඒ වගේම අපේ
මගේ දෙපාර්තමේන්තුවේ
තප්පර 30ක් දෙන ගරු සභාපතිතුමනි මගේ දෙපාර්තමේන්තුවේ අධ්‍යක්ෂ ජෙනරාල්තුමා එජේ හේරත් මැතිතුමා ප්‍රමුඛ අපේ නිලධාරී අඩු වැටුපක් ලැබමින් ඔවුන් කරන සේවය අපි අගය කරමින් ඔවුන්ගේ රැකියාව ස්ථිරකරන ඔවුන්ගේ රැකියාව සුරක්ෂිතභාවය ඉදිරියට ගෙනියන්න අපි මේ නීති සම්පාදනය කරලා ඔවුන්ගේ අනාගතය සුරක්ෂිත කරනවා කියන කාරණේ මතක් කරමින් මේ රටේ ජනතාවගේ පානීය ජල අවස්ථාවේ සම්පූර්ණ කරන්න අපි කැප වෙනවා කියන කාරණේ මතක් කරමින් මා නිහඬව බොහොම ස්තුති.
බොහොම ස්තුති ගරු අමතුමනි. මේ ළඟට ගරු චාල්ස් නිමලනාද මැතිතුමා මිනිත්තු 9ක කාලයක් ඔබතුමාට ලැබෙයි.
நன்றி தலைமை தாங்குகின்ற உறுப்பினர்களே இன்று இளைஞர் மற்றும் விளையாட்டுத்துறை அமைச்சு நீர்வளங்கள் அமைச்சு மின்சக்தி அமைச்சு வலுசக்தி அமைச்சு ஆகிய நான்கு அமைச்சுகளினுடைய இன்றைய குழுநிலை விவாதத்தில் நான் மிக முக்கியமாக நீர்வளங்கள் அமைச்சு கௌரவ அமைச்சர் வாசுதேவ நாணயக்கார் அவர்களுடைய அமைச்சு தொடர்பான எங்களுடைய பிரதேசத்தில் குடிநீர் சுத்தமான குடிநீர் மக்களுக்கு கிடைக்கப்பெறுவது சம்பந்தமாக ஒரு சில கோரிக்கைகளை கௌரவ அமைச்சரிடம் முன்வைக்க விரும்புகின்றேன். கௌரவ அமைச்சர் அவர்களே, இந்த சுத்தமான குடிநீர் என்பது எங்களுடைய பிரதேசத்தில் முழுமையாக எங்களுடைய மக்கள் பெறவில்லை. குறிப்பாக நான் நினைக்கின்றேன், எங்களுடைய பிரதேசத்தில் மழை நீரால் வருகின்ற நீர் மிக பாரிய அளவு நீர் கடலுக்குள் சென்று கொண்டிருக்கிறது. அந்த கடலுக்குள் சென்று கொண்டிருக்கின்ற இந்த நீரை நீர்த்தேக்கங்கள் அமைத்து அந்த நீர்த்தேக்கங்களின் ஊடாக எங்களுடைய பிரதேசத்தில் இருக்கின்ற மக்களுக்கு சுத்தமான குடிநீர் வழங்கப்பட வேண்டுமென்று தொடர்ச்சியான கோரிக்கைகள் முன்வைத்த போதும் அந்த வெறுமனே அந்த கோரிக்கைகள் தொடர்ச்சியாக ஒரு கோரிக்கைகளாகவே இருக்கிறதை ஒழிய அதை நடைமுறைப்படுத்துவதற்கு எந்த அரசாங்கமும் முதலிருந்த அரசாங்கம் சரி எந்த அரசாங்கங்களும் முன்வரவில்லை என்பதை நான் மிகவும் கவலையுடன் தெரிவித்துக் கொள்ள விரும்புகின்றேன். கௌரவ அமைச்சர் அவர்களே, நான் உங்கள் மீது நம்பிக்கை வைத்திருக்கின்றேன். நேற்றைய ஆலோசனை கூட்டத்திலும் நான் இந்த விடயங்கள் தொடர்பாக உங்களுடன் நான் முன்மொழிந்திருந்தேன். தங்களுடைய காலப்பகுதியில் உங்களுடைய காலப்பகுதிகளில் இந்த திட்டங்களை நீங்கள் நிறைவேற்ற வேண்டும். அதற்குரிய நடவடிக்கைகளை இப்ப இருந்தே ஆரம்பிக்க வேண்டும். ஏனென்று சொன்னால் இந்த திட்டங்கள் நான் நினைக்கவில்லை 2021 இதை செய்து முடிக்கலாம் என்று. ஆனால் உங்களுடைய அரசாங்கம் புதிதாக பதவியேற்று நீங்கள் ஒரு பொறுப்பு வாய்ந்த அமைச்சர் இருக்கின்ற போது இந்த நடவடிக்கைகளை தற்போது ஆரம்பித்தால் அதை உங்களுடைய அமைச்சினுடைய காலப்பகுதிக்குள் செய்து முடிக்க முடியும் என்று நான் கூறிக்கொள்ள விரும்புகின்றேன். குறிப்பாக எங்களுடைய மன்னார் மாவட்டத்தை பொறுத்தவரையில் கல்லாறு பிரதேச முசலி பிரதேசத்துக்குட்பட்ட பிரதேசத்திலிருந்து மிகவும் அதிகமான நீர் கடலுக்குள் செல்கிறது. அதேபோல பாலியாறு மன்னார் மாவட்டத்தினுடைய வெள்ளாங்குள பிரதேசத்தில் இந்த பாலியாறு இருக்கிறது. அந்த பாலியாறின் ஊடாக தற்பொழுது மழைக்காலம் சென்று அங்கு பார்த்தால் தெரியும், அங்கு கணிசமான நீர் மழை நீர் கடலுக்குள் செல்கிறது. அதேபோல் கிளிநொச்சி மாவட்டத்தில் வருகின்ற மண்டக்கல்லாறு, இந்த மண்டக்கல்லாறுடைய பாதையூடாக அதிகமான மழை நீர் கடலுக்குள் செல்கிறது. ஆகவே கௌரவ அமைச்சர் அவர்கள், இந்த மூன்று நீர்த்தேக்கங்களை மையப்படுத்தி நீர்த்தேக்கங்கள் நீர் கடலுக்குள் செல்கின்ற இந்த மூன்று இடங்களை மையப்படுத்தி நீர்த்தேக்கங்கள் அமைத்து அந்தந்த மாவட்டத்தில் இருக்கின்ற மக்களுக்கு சுத்தமான குடிநீர் வழங்குவதற்கு நல்ல வாய்ப்புகள் இருக்கிறது. தற்பொழுது எங்கள் மன்னார் மாவட்டத்தை பொறுத்தவரையில் 48% மக்களுக்கு போட்டபோட் நீர் வழங்குகிறது. ஆனால் வழங்குகின்ற 48% நீரும் வந்து மழை நீர் அல்ல, நிலத்தடி நீர். அந்த நிலத்தடி நீரில் வருகின்ற கல்சியம் என்பது மக்களுக்கு எதிர்காலத்தில் நோயை உண்டாக்கக்கூடிய வகையில் மிகப்பெரிய ஒரு எதிர்காலத்தில் பாதிப்பை ஏற்படுத்தக்கூடிய வகையில் இருக்கிறது. அதேபோல் வவுனியா மாவட்டத்தில் வெறுமனே 5% நீர்வளங்கள் வடிகாலமைப்பு நீர்வள குடிநீர் வளங்கள் சபை அந்த நீரை வழங்குகிறது. அதேபோல் முல்லைத்தீவு மாவட்டத்தில் 4% மக்களுக்குத்தான் குடிநீர் வழங்குகிறது. ஆகவே இந்த என்னை பொறுத்தவரையில், நான் வன்னி மாவட்டத்தை பிரதிநிதித்துவப்படுத்துகின்றவன், இந்த 3 மாவட்டத்திலும் சுத்தமான குடிநீரை பெற்றுக்கொள்வதற்கு மக்களுக்கு இந்த திட்டங்கள் ஊடாகத்தான் வழங்க முடியும். அங்கு தற்பொழுது அங்கு உங்களுடைய அமைச்சின் கீழ் கிராமிய குடிநீர் திட்டம் ஒன்று இருக்கிறது. அந்த கிராமிய குடிநீர் திட்டத்தின் ஊடாக தற்காலிகமாக சில தேவைகளை பூர்த்தி செய்ய முடியுமே ஒழிய நீண்ட காலத்திற்கு அது பொருத்தமாக வராது. நாங்கள் மழை நீரை சேகரித்து அந்த மழை நீரில் இருந்து மக்களுக்கு சுத்தமான குடிநீரை வழங்கினால் மாத்திரமே எதிர்காலத்தில் எங்களுடைய பிரதேசங்களில் மக்கள் நோயற்று வாழக்கூடிய சூழ்நிலை உருவாகும். நான் நம்பிக்கை தெரிவிக்கின்றேன், தங்களுடைய அரசாங்கத்தில் நீங்கள் முழுமூச்சாக முயற்சிகள் எடுப்பீர்கள் என்று நான் நம்புகின்றேன். அதே வேளையில் வவுனியா மாவட்டத்தில் சுத்தமான குடிநீர் தற்பொழுது மக்கள் பெறுவதற்கு மிகவும் கஷ்டப்படுகின்ற இந்த சூழ்நிலையில் தங்களுடைய குடிநீர் வழங்கல் அதிகார சபை 5% மக்களுக்கு மாத்திரமே குடிநீர் வழங்குகிறது. மிகுதி இருக்கின்ற மக்களுக்கு சுத்தமான குடிநீர்கள் அவர்கள் குடிப்பதில்லை. குறிப்பாக வவுனியாவில் கட்பகுதிகள் இருக்கிறது. ஆசிக்குளம் கிராம அலுவலர் பிரிவில் வவுனியா நகர பிரதேச செயலத்துக்கு உட்பட்ட ஆசிக்குளம் கிராம அலுவலர் பிரிவில் இருக்கின்ற கிராமங்களுக்கு நான் சென்று பார்த்தேன். கட்குளம், சிதம்பரபுரம் போன்ற கல்வீரங்குளம், கல்நாட்டகுளம் போன்ற அந்த பிரதேசத்தில், சமணங்குளம் இந்த பிரதேசத்தில் வெறும் பாறைகள் இருக்கிறது. அந்த பாறைகளில் இருக்கின்ற நீர்களை மக்கள் நிலத்தடி நீரை குடித்து சிறுநீரக நோய் வவுனியா மாவட்டத்தில் அதிகமாக இருக்கிறது. நான் நினைக்கிறேன் 1வது பொலனறுவை, 2வது அனுராதபுரம், 3வது வவுனியா மாவட்டத்தில் தான் இந்த சிறுநீரக நோய் அதிகமாக காணப்படுகிறது. ஆகவே இந்த ஆசிக்குளம், சமணங்குளம் பிரதேசங்களுக்கு குடிநீர், சுத்தமான குடிநீர் மிக விரைவில் வழங்குவதற்கு கௌரவ அமைச்சர் அவர்கள் நடவடிக்கை எடுக்க வேண்டும். அதேபோல் செட்டிக்குளம் பிரதேச செயலகம் என்றது தனி பிரதேச செயலகம். ஆனால் அந்த பிரதேசத்தில் இருக்கின்ற பல கிராமங்களில் சிறுநீரக நோயாளிகள் பலர் என்னிடம், நான் அவர்களை சந்தித்திருக்கிறேன். குறிப்பாக வீரபுரம் போன்ற இதே போன்ற சட்டிக்குளம் பிரதேசத்தில் பல கிராமங்கள் இருக்கிறது. பல கிராமங்கள் இருக்கின்ற போது அங்கு இருக்கின்ற மக்களுக்கும் சுத்தமான குடிநீர் இல்லை. ஆகவே குடிநீர் என்பது எங்களுடைய மக்களுக்கு மிகவும் அவசியமான தேவையாக இருக்கின்ற காரணத்தினால், சிறுநீர நோயும் அதிகரித்து செல்கின்ற காரணத்தினாலும் கௌரவ அமைச்சர் அவர்களை நீங்கள் இந்த விடயங்களை கருத்தில் எடுக்க வேண்டும். அதே நேரத்தில் வவுனியா மாவட்டத்தில் நெலுக்குளம் பிரதேசத்தில், வவுனியா டவுன் நெலுக்குளம் பிரதேசத்தில் ADP5 இந்த ப்ரொஜெக்டில் செய்து முடிக்கப்பட்ட வேலை திட்டங்கள் என்ன மக்களுக்கு நீர் வழங்க முடியாமல் இருக்கிறது. அது ஏனென்றது எங்களுக்கு தெரியவில்லை. திணைக்கள அதிகாரிகளிடம் விசாரித்தால் அவர்கள் அந்த ADP ப்ரொஜெக்டில் ஒப்பந்தம் என்ன முடியவில்லை. அவர்கள் அதுக்குரிய COVID-19 காரணமாக வெளிநாடுகளில் இருந்து அந்த இயந்திரங்கள் வரவில்லை என்று கூறுகிறார்கள். கௌரவ அமைச்சர் அவர்களை அந்த ADP உங்களுடைய ஆலோசனைகளை வழங்கி அந்த நெலுக்குளம் பிரதேசத்தில் அமைக்கப்பட்ட அந்த நீர்த்தாங்கியின் ஊடாக அந்த பிரதேசத்து மக்களுக்கு சுத்தமான குடிநீர் வழங்கப்பட வேண்டும் என்று நான் கேட்டுக்கொள்கிறேன். அதே நேரத்தில் கௌரவ அமைச்சர் அவர்கள் 2010 முதல் மன்னார் மாவட்டத்தில் 9 நபர்கள் ஒப்பந்த அடிப்படையில் இன்றும் ஒப்பந்த அடிப்படையில் வேலை செய்து கொண்டிருக்கிறார்கள். காரணம், அவர்களுக்கு அரசியல் பலம் இல்லை. அரசியல் பலம் இல்லாத காரணத்தினால் இன்றும் அவர்கள் இரவு பகலாக 24 மணித்தியாலம் வேலை செய்வார். அங்கு வீதியில் ஏதாவது பைப் உடைந்தால் அவர்கள் தான் 24 மணித்தியாலம் ரோட்டில் நிற்பார்கள். நான் போகும்போது இரவு 12 மணி என்றாலும் அவர்கள் நின்று வேலை செய்வார்கள். ஆனால் கடந்த அரசாங்கம் 2010 ஆண்டுக்கு பிறகு இரண்டு அரசாங்கங்கள் இருந்திருக்கிறது. அப்பொழுது கூட அந்த நியமனங்கள் வழங்கப்பட்டிருக்கிறது. லேபர் கட்டக்கரையில் நியமனங்கள் வழங்கப்பட்டிருக்கிறது. அது அந்தந்த அமைச்சர்கள் அங்கு தங்களுடைய தொகுதிகளில் இருந்தவர்களை நியமித்து அங்கு வேலைக்கு வந்து அவர்கள் மாற்றல் எடுத்துக்கொண்டு சென்றிருக்கிறார்கள். இந்த 2010 ஆண்டிலிருந்து 9 பேர்
காலை அவசாங்கம்
தவத்துமா 9 பேர் அவர்கள் தொடர்ச்சியாக இரவு பகலாக வேலை செய்து கொண்டிருக்கிறார்கள். கௌரவ அமைச்சரவர்களே, நான் உங்களை நம்புகின்றேன். அந்த 9 பேருக்கும் நீங்கள் இந்த விடம் இல்லாம 21 ஆண்டு நியமனம் கொடுக்கின்ற போதாவது அந்த 9 பேரையும் லேபர் கட்டக்கரையில் உள்வாங்க வேண்டும் என்பது எனது விநியமான கோரிக்கை. அவர்கள் அரசியல் பலம் இருந்திருந்தால் அவர்களுக்கு நியமனம் கிடைத்திருக்கும். அரசியல் பலம் இல்லாததன் காரணத்தினால்தான் அவர்கள் தொடர்ச்சியாக குறைந்த சம்பளத்தில் நிரந்தர வேலை இல்லாமல்
முழுமையாக
பணிபுரிந்திருக்கிறார்கள். அவர்களுடைய நியமனத்தையும் நான் உங்களிடம் எதிர்பார்க்கிறேன். நன்றி.